மாஷால்லா லா ஹவுல வலா குவ்வத இல்லா பில்லாஹில் அலியில் அதீம் ஹஸ்புனல்லாஹு வ நிஅமல் வகீல் நிஅமல் மௌலா வ நிஅமன் நசீர் அஊது பில்லாஹி மினஷ் ஷைத்தானிர் ரஜீம் பிஸ்மில்லாஹி ரஹ்மானிர் ரஹீம் அல்ஹம்துலில்லாஹி ரப்பில் ஆலமீன் வஸ்ஸலாத்து வஸ்ஸலாம் அலா அஷ்ரஃபில் அம்பியாஇ வல் முர்சலீன் நபியினா ஹபீபினா வ ஷஃபீல் முஸ்னபீன் வ ரஹ்மத்துலில் ஆலமீன் பில் காசிமே முஹம்மத் அல்லாஹும்மா ஸல்லி அலா முஹம்மத் வ ஆலி முஹம்மத் வ அஜ்ஜில் ஃபரஜஹும் ஃபரஜ்னா பிஹிம் அசத் அல்லாஹில் காலிப் காலிபே குல்லே காலிப் வ மத்லூபே குல்லே தாலிப் இமாமில் மஷாரிகி வல் மகாரிப் அலி இப்னு அபி தாலிப் அல்லாஹும்மா ஸல்லி அலா முஹம்மதி வ ஆலி முஹம்மத் வ அஜ்ஜில் ஃபரஜஹும் ஃபரஜ்னா பிஹிம் ரப்பி ஷ்ரஹ் லீ ஸத்ரி வ யஸ்ஸிர் லீ அம்ரி வ ஹலுல் உக்தத்தம் மின் லிஸானி யஃப்கஹு கௌலி அல்லாஹும்மா குல் லி வலியக்கல் ஹுஜ்ஜத் இப்னில் ஹசன் ஸலவாதுகா அலைஹி வ ஆலா ஆபாஇ ஃபி ஹாஸிஹி ஸாஅதே வ ஃபி குல்லி ஸா வலியன் வ ஹாஃபிஸன் வ காயிதன் வ நாஸிரன் ودليلا وعينا حتى تسكنه أرزقا توعا وتمتعه فيها طويلا اللهم صل على محمد وآل محمد وعجل فرجهم فرجنا به وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد وقوله الحق بسم الله الرحمن الرحيم يوم ندعو كل أناس بإمامهم اللهم صل على محمد وآل محمد وأجل فرجهم فرجنا بهم أسادران مظلوم کربلا السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ الحمد للہ رب العالمین حمد و ستائش پروردگار عالم نی ذات ماٹے مخصوص چھے وخان پروردگار عالم ماٹے چھے کہ جنو ذکر کرو ذکر کرواوڑا ماٹے عزت نو سبب بنے چھے انے جنو شکر کرو شکر کرواوڑا ماٹے کامیابی نو سبب بنے چھے کائنات نی عظیم ترین نعمت نو نام چھے امام زمانہ اجل اللہ تعالی فرجو شریف شاعر خوب سرس کہے چھے معجزہ ایک یہ بھی ہوگا آپ کے ظہور کے بعد دھوپ بن جائے گی سایہ آپ کے ظہور کے بعد آپ کے سائے سے ڈریں گے آج کے شمر و یزید پھر ایسا بدلے گا نظارہ آپ کے آنے کے بعد پھر ایسا بدلے گا نظارہ آپ کے آنے کے بعد مسکرایا تھا وہ فقط تیرا رجب کو اور پھر مسکرا اٹھے گا کعبہ آپ کے آنے کے بعد مسکرا اٹھے گا کعبہ آپ کے آنے کے بعد حسن پر یوسف کی جب وہ آج تک حیران ہے حسن پر یوسف کی آج جب وہ حیران ہے ارے مر ہی جائے گی زلیخا آپ کے آنے کے بعد ارے مر ہی جائے گی زلیخا آپ کے آنے کے بعد اللہم صل علی محمد و آل محمد و عجل فرجہم فرجنا بہ ખુદાવંદ આલમ ઇરશાદ ફરમાવે છે અને તે કયામતના દિવસે દરેક ઇન્સાનોને એના જમાનાના ઇમામ સાથે બોલાવવામાં આવશે અને આ ઇમામ એનું વર્લ્ડલી મિનિંગ એ હોય છે કે જે ઇન્સાનોથી સૌથી વધારે મોહબ્બત કરે છે ઇમામ કહે છે જ એને કે જે પોતાના શિયાઓથી અને પોતાના ઇન્સાનથી જેટલા ઇન્સાન છે પોતાના શિયા ઇન્સાનોથી સૌથી વધારે મોહબ્બત કરે છે અને શિયાઓથી મોહબ્બત તો એટલી બધી છે ઇમામને કે ઇમામ દરેક શિયા ચાહે મરહૂમ હોય ચાહે જીવતા હોય બધાને જ નામ લઈને દુઆઓમાં યાદ કરે છે અને ઇન્સાનોથી ખૂબ જ મોહબ્બત કરે છે અને જ્યારે કોઈ એમને મોહબ્બતથી બોલાવે છે અને મોહબ્બતથી હાજત તલબ કરે છે તો એમની હાજત જરૂર પૂરી કરે છે આયતુલ્લાહ અબુલ હસન ઇસ્ફાની જે બહુ જ મોટા મરજે તકલીદ હતા પોતાના જમાનાના ઇસ્ફાનમાં જન્મ થયો હતો અને શરૂઆતથી જ આપને ઇલ્મથી ખૂબ જ લગાવ રગબત હતી 14 વર્ષની ઉંમરમાં આપને આપના બાબા તરફથી ઇજાજત મળે છે હોઝામાં જવાનીના સમયમાં ઇલ્મ હાસિલ કરવું સખ્ત હતું એમના બાબા કહેતા કે બેટા આજે આ રસ્તો તો ખૂબ જ તકલીફ અને શક્તિઓવાળો છે ઘરેથી દૂર રહેવું આ બધું આસાન થોડી છે પણ આયતુલ્લાને ઇસ્ફાનના મદ્રેસામાં એકલા રહેવું પડતું હતું ઘણી વખત એવું થતું હતું કે બીજા શાગિર્દો વયા જતા તો આપ એકલા રહી જતા એક વખત ખૂબ બરફબારી થઈ એટલી બધું બરફ પડ્યો એટલો બધો બરફ પડ્યો હવે એમના બા જે પિતા હતા એ વિચારે છે કે હું મારા દીકરાને જઈને મળી આવું હવે પોતાના દીકરાને મળવા જ્યારે આવે છે તો એ હાલતમાં જુએ છે અઝીઝો કે એકદમ જ જૂનો ખખડી ગયેલો મદરેસો છે, એટલું ગંદુ છે કે કોઈ ધ્યાન રાખવાવાળું નથી. ત્યાં એના પિતા જે છે જોવે છે કે એટલી ઠંડીમાં ન કોઈ ઇંતજામ છે, ન કંઈ કંબલ કે કંઈ બ્લેન્કેટ કે કંઈ પણ ધાબડું કાંઈ નહીં, અને કાંઈ જ ઇંતજામ જ નથી અને કોઈ ફેસિલિટી નથી. હવે એના પિતા ખૂબ ખીજાઈ જાય છે અને કહે છે કે હું તને નહોતો કહેતો કે આ બધું રહેવું સખ્ત છે, જો અહીંયા રહેવું કેટલું મુશ્કેલ છે, તું અહીંયા નહીં રહી શકીશ. હવે બહુ જ ખીજાઈને કહે છે ને, એનું દિલ તૂટી જાય છે, રોવા લાગે છે. એના પપ્પા એને કહે છે કે તું મારી સાથે ચાલ, તું અહીંયા નહીં રહી શકીશ. મકરી કહે છે કે નહીં. હવે એ ખૂબ જ ઇમામે ઝમાનાથી તવસ્સુલ કરે છે અને જ્યારે સાંજ પડવાની હોય છે, સૂરજ ગુરુપ થતો હોય છે, તો પિતા કહે છે કે હવે હું જાઉં છું. અને હવે જે મદ્રેસાનો જે કેરટેકર હોય છે એ કહે છે કે જે એનું ધ્યાન રાખતો હતો એ કહે છે કે દરવાજો બંધ કરી દે, એને કહે છે તમે દરવાજો બંધ કરી દો. પિતા જે છે એ જાય છે અને આ મદ્રેસાનો જે કેરટેકર છે એને કહે છે તું દરવાજો બહારથી લોક કરી દે. હવે એ દરવાજો બહારથી લોક કરીને નીકળી જાય છે. હવે મદ્રેસાનો દરવાજો તો બંધ થઈ ગયો, નીકળવાનો કોઈ રસ્તો જ નહોતો. તો હવે અઝીઝો એવું થયું કે એના પિતા હજી તો નીકળે એ પહેલાં જે છે એ કેરટેકર ભૂલભૂલમાં લોક કરીને વયો ગયો. હજી પિતા નીકળ્યા નહોતા અને કેરટેકર જે છે જે ત્યાંના હતા એ તો લોક કરીને નીકળી ગયા. હવે જ્યારે રાતના મદ્રેસામાં એને રાત રહેવી પડી તો મદ્રેસામાં કોઈ વ્યવસ્થા નહોતી, ન તો ચિરાગ હતો, ન તો ઠંડી દૂર કરવા માટે કોઈ બીજા વસાયેલ હતા, અને એક્સ્ટ્રા બ્લેન્કેટ કે ધાબળા કાંઈ નહોતા. એને બહુ જ ગુસ્સો આવે છે. એ કહે છે હું કહેતો હતો ને કે તને અહીંયા રહેવાની જરૂર નથી, તો પણ તું માનતો નહોતો. હવે જો મારે એક રાત અહીંયા રહેવું પડ્યું તો મને ખબર પડી કે અહીંયા તો કાંઈ વ્યવસ્થા જ નથી. તું ચાલ, સવાર પડે છે તો કહે છે બસ તું ચાલ ને ચાલ મારી સાથે, આપણે વૈયા જઈએ. અને ઘરમાં તો બધી ફેસિલિટી છે, ઘરમાં બધું જ છે તારા માટે, તું શા માટે અહીંયા રહ્યો છો, અને સવારે આપણે અહીંયાથી વયા જશું. એ ટાઈમ પર કોઈ દરવાજો જે છે એ નોક કરે છે, ખખડાવે છે. હવે આ દરવાજો બંધ છે, લોક છે, બહારથી એ કેવી રીતે ખોલે? એટલે એ અવાજ પાડીને કહે છે કે ભાઈ દરવાજો તો લોક છે, બહારથી હું નહીં ખોલી શકું. અવાજ આવે છે કે તમે ધક્કો મારો, દરવાજો ખુલી જશે. હવે આ કહે છે મેં ધક્કો માર્યો તો દરવાજો ખુલી ગયો. એક અજનબી ઇન્સાન હતો, એણે કહ્યું કે હું તમારા માટે કોલસા લાવ્યા છું, અહીંયા સુધી તમારા હમણાં કોલસા પહોંચી જશે, અને તમે ફલાણા જે છે એ ઓરડામાં એ રૂમમાં જાઓ, ત્યાં એક ચિરાગ પડ્યો છે, એને તમે જે છે એ સળગાવો તો તમને સારું મહેસૂસ થશે અને તમે ઠંડીથી બચી જશો. પછી કહે છે કે જો તમારા પિતાને કહેજો કે તમે એકલા નથી, તમારા આકા, તમારા સરદાર, તમારા સરપરસ્ત મોજૂદ છે. અઝીઝો હવે આયતુલ્લાહ ઇસ્ફાની સાહેબ કહે છે કે એને અહેસાસ થયો આ કોલસા મોકળાવવાળું, આ ચિરાગ અને આ આગની વ્યવસ્થા કરવાવાળા બીજા કોઈ નહીં જમાનાના ઇમામ હતા. તે તો ચાલ્યા ગયા અઝીઝો, પણ મને એ કહે છે ચિરાગ મળી ગયો, કોલસા મળી ગયા, બધી વ્યવસ્થા થઈ ગઈ. અને જે મને વ્યવસ્થા થઈ પછી મેં મારા પિતાને કહ્યું અને મારા પિતાને આ વાત કરી, મારા પિતાને મેં સંભળાયું અને મારા પિતાને કહ્યું કે જો મારા જમાનાના ઇમામ કેટલું મારું ધ્યાન રાખે છે. એમને પણ શર્મિંદગી થઈ, પિતાએ મને ગળે લગાડી લીધું અને કહ્યું કે હવે તમે તમારું જે મિશન છે એ પૂરું કરો, તમે ખૂબ અહીંયા ઇલ્મ હાસિલ કરો અને તમારા મકસદને તમે પૂર્ણ કરો, હવે હું તમને કાંઈ નહીં કહીશ. અઝીઝો, પિતાની મોહબ્બત તો ફિતરી છે, એ તો આવે જ તે, મગર એ કરતાં વધારે ક્યાંય ઘણું વધારે આપણા રૂહાની પિતાની મોહબ્બત આપણેથી છે. બસ ઇમામ જે છે આવીને આયતુલ્લાને શું કહી ગયા એ આપણે બધાને વિચારવાનું છે. આપણે કેમ પોતાની જાતને એકલા સમજી બેઠા છીએ? આપણે એકલા નથી, આપણા ઇમામ આપણા સરપરસ્ત છે, આપણા ચાહવાવાળા છે, આપણું ધ્યાન રાખવાવાળા છે, આપણી હાજતો પૂરી કરવાવાળા છે. એ સરદાર છે, એ એવા શફીક પિતા છે કે જેનો સાયો હજી બાકી છે. એ નિગેબાન, એ સરપરસ્ત આકા મોજૂદ હોય અને આપણે શા માટે પરેશાનીઓમાં મુબતેલા થઈ જઈએ? શા માટે તવસ્સુલ નથી કરતા? શા માટે આપણે એમને નથી બોલાવતા? ક્યારે પણ એમ ન સમજવું જોઈએ, પણ આપણે એકલા છીએ, પણ આપણે સાચા દિલથી તવસ્સુલ કરીએ તો આપણે એમના સુધી પહોંચી જઈએ છીએ અને એ આપણી હાજતો પૂરી કરે છે. આપણી પણ ફરજ છે કે આપણા રૂહાની પિતાને કાંઈક આપણે રૂહાની તોહફો રોજ મોકલાવીએ. તો ઓલમાય દીન કહે છે, અગર કોઈ સવારે અને રાત્રે 11 વખત, સવાર યા સાંજ યા રાત્રે 11 વખત સૂરે તૌહીદનો હદ્યો અગર કોઈ ઇમામે જમાનાને મોકલાવે છે, તો એની માટે આ તોહફો જે છે એ એની રૂહની બુલંદીનો સબબ બની જશે. એની રૂહ માટે આ ખૂબ જ અઝીઝો ફાયદેમંદ સાબિત થશે. તો આપણે કાંઈ નહીં તો સવારે 11 વખત સૂરે કુલહુવલ્લા તૌહીદ પડી શકીએ. રાત્રે અને સાંજે જ્યારે આપણને યાદ આવે 11 વખત ખાલી ફક્ત સૂરે તૌહીદ પડીએ, જેના સદકામાં કાયનાતની તમામ નેમતો મળી રહી છે, જેના સદકામાં ટીપું ટીપું પાણી અને દાણો દાણો અનાજ મળે, શું આપણે એટલું ન કરી શકીએ? અને એનો ફાયદો આપણને જ થવાનો છે. આ જે રૂહાની અસરાત છે એ આપણને જ મળશે. અને આપણે વિચાર કરીએ કે અગર આપણે એક નાનો એવો તોહફો દુનિયાના કોઈ પણ ઇન્સાનને આપીએ છીએ તો શું એ રાખીને બેસી જાય છે? ના, બલ્કિ તો એનાથી સારો અને એનાથી વધારે મોટો તોહફો આપણે આપવાની કોશિશ કરે છે. એટલે અઝીઝો, આપણે બી કોશિશ કરવી જોઈએ કે આપણે જે છે આપણા જમાનાના ઇમામને રોજ યાદ કરીએ, તોહફા તો મોકલીએ, બાકી જેટલી નેકી કરીએ એમાં નિયાબતે ઇમામની જરૂર નિયત કરે. અઝીઝો, કાલ સુધી આપણી વાત ચાલી રહી હતી કે ઇમામની વિશેષતાઓ કઈ છે, આ ઇમામની મોહબ્બત ક્યારે આવશે, આ ઇમામની મારિફત વગર નહીં આવશે, એની ઓળખ વગર નહીં આવશે. એનીથી મોહબ્બત વધારવી હોય, એની મારિફતમાં વધારો કરવો હોય તો આવો આપણે એની 8મી વિશેષતા તરફ આવીએ. બધી વિશેષતા આપણા દિલમાં નક્શ થઈ જાય તો ખરેખર આપણે પણ આપણા ઇમામ જે છે એની તરફ વળી જશું. ઇમામની વિલાદતના દિવસે એમની ગઈબત જે શરૂ થઈ ગઈ તો રૂહુલ કુદ્દુસને સોંપવામાં આવ્યા હતા, જેથી આલમે નૂર અને પવિત્ર વાતાવરણમાં આપની તરબિયત થાય, કે વાતાવરણ દરેક ભાગ ગંદગી અને નાપાકી તથા બની આદમ અને શૈતાનો ગુનાથી પાક છે. એટલું જ નહીં, આપના સંબંધ અને વ્યવહાર પવિત્ર અને નેક રૂહો સાથે છે. 12મા ઇમામની ગઈબત તેના કારણે અને બીજી ઘણી બધી બાબતો છે જે વર્ણન થવી જરૂરી છે. ગઈબત, અબ્બાસી ખલીફાના સિપાહીઓને હસન અસ્કરી અલેસલામના ઘર પર હુમલો કરવો અને ઇમામ હસન અસ્કરી અલેસલામના ફરઝન આપના ઉત્તરાધિકારી ઇમામ મહદીની શોધખોળ કરવી, આ બધી બાબતોથી સ્પષ્ટ થઈ ગયું છે કે ઇમામની જાન માટે ભવિષ્ય જોખમ છે અને ઘણો જ મોટો ખતરો છે. આ સિપાહીઓના ઇમામને પકડવા માટે હુમલો કરવો, ઇમામની શોધખોળ કરવી, આ બધી વસ્તુઓ હોશિયાર કરે છે કે ઇન્સાનની સમાજમાં સુલે શાંતિ કરાવનાર નબુવત અને ઇમામતની બાકી રહેલી છેલ્લી કડીની જાનની હિફાજત માટે ગંભીરતાપૂર્વક પગલું લેવામાં આવે. આપણે ગઈબતની વાત કરી, હવે આપણે જોઈએ ગઈબતે સુગરા. 12મા ઇમામનું લોકોને નજરથી જે ગાયબ થવું એ તો 2 તબક્કામાં વેચાય છે, હે ના? પહેલું છે ટૂંક ગાળાની ગઈબત, એટલે કે ગઈબતે સુગરા, અને બીજું છે લાંબા ગાળાની ગઈબત, એટલે કે ગઈબતે કુબરા. પહેલી ગઈબતનો સમય અને મર્યાદા 2 રીતે સીમિત હતી. સમય પ્રમાણે જોઈએ તો આ ગઈબત ફક્ત 70 વર્ષથી વધારે લાંબી ન હતી, આ જ કારણે તેને ગઈબતે સુગરા કહેવામાં આવે છે. મર્યાદાની રીતે જોઈએ તો આ પણ ગઈબત તમામ પાસાઓથી ન હતી, એની મર્યાદા સીમિત હતી, એટલે કે 70 વર્ષની ગઈબત સમયગાળામાં ઇમામ લોકોની નજરોથી છુપાયેલા હતા. પરંતુ ઇમામનું ગાયબ અને છુપાઈને રહેવું બધા માટે ન હતું, બલકે અમુક એવા પણ લોકો હતા કે જેઓ કોઈ રીતે ઇમામ સાથે સંપર્કમાં હતા. આ લોકો ઇમામના ખાસ નાયબો હતા, તેઓ લોકોના કામો કરતા હતા, તેમના પત્રો અને સવાલોનો ઇમામ પાસે લઈ જતા અને ઇમામના જવાબ લોકો સુધી પહોંચાડતા હતા. ક્યારેક અમુક માણસો આ ખાસ નાયબો દ્વારા, કે જેમનું વર્ણન આગળ આવશે, 12મા ઇમામની મુલાકાત કરતા હતા. બીજા શબ્દોમાં કહીએ તો આ સમયગાળામાં ઇમામ ગાયબ હતા અને ગાયબ ન પણ હતા. ગઈબતે કુબરાની વાત કરીએ તો ગઈબતે સુગરા પછી પસાર થયા પછી ગઈબતે કુબરા, એટલે કે લાંબી ગઈબતની શરૂઆત થાય છે. અત્યાર સુધી આ જ ગઈબત ચાલી રહી છે અને આ જે લાંબા સમયની ગઈબત દુનિયામાં મોમિનોની ઈમાન અને અમલની સૌથી મોટી પરીક્ષાની કસોટી છે, જેથી ખબર પડે છે કે ગઈબતના સમયમાં દરરોજ સવારે સૂર્ય પૂર્વ દિશાથી ઉગે છે અને લોકોના જીવનના તમામ ક્ષેત્રમાં પ્રકાશ આપે છે, ત્યારે વિશ્વમાં દરેક સમય અને યુગના લોકો દુનિયાના કોઈ પણ ખૂણે કેવી રીતે પોતાના ઉંમરને પસાર કરે, આ વિશ્વ અને તેની શક્તિઓથી લાભ ઉઠાવે, પોતાના ઇમામની ગઈબતમાં કેવી રીતે અમલ કરે અને લોકો પોતાની જવાબદારી પ્રત્યે શું કરે, આ બધા પ્રશ્નો છે. ઇમામના ખાસ પ્રતિનિધિ અને નાયબો. જો આપણે જોઈએ કે ગઈબતે સુગરા અને ગઈબતે કુબરા બંનેમાંથી કોઈ પણ ગઈબતમાં ઇમામ મહદીનો સંબંધ લોકો સાથે સંપૂર્ણ રીતે કપાયેલો ન હતો, કેમ કે બંને ગઈબતમાં નાયબો દ્વારા ઇમામ અને લોકો દરમિયાન હંમેશા સંબંધ રહ્યો અને આજે પણ આ સંબંધ જોડાયેલા છે. જેવી રીતે બારમા ઇમામની ગઈબત બે પ્રકારની અને બે તબક્કામાં વહેંચાયેલી હતી, એ જ પ્રમાણે આપના નાયબોની નિયાબત પણ બે પ્રકાર અને બે તબક્કામાં વહેંચાયેલી છે. એક ગઈબતે સુગરામાં ખાસ નિયાબત અને બે ગઈબતે કુબરામાં સાર્વજનિક નિયાબત. ખાસ નિયાબત, ખાસ નિયાબતનો મતલબ એ છે કે ઇમામ અલૈહિસ્સલામ પોતાના ખાસ માણસોને પોતાના નાયબ બનાવે અને તેમના નામ અને નિશાનીઓ લોકો તેમની ઓળખ કરાવે અને પહેલાંના નાયબ પોતાની પછી આવનાર નાયબ લોકોની જાણ કરે. સાર્વજનિક નિયાબત શું છે? સાર્વજનિક નિયાબત એ છે કે ઇમામ એક સાર્વજનિક કાયદો આપે જેથી દરેક જમાનામાં એક લાયક અને શ્રેષ્ઠ વ્યક્તિ કે આ કાયદો દરેક રીતે અને પોતાના પાસાઓથી તેના પર સાચો સાબિત થાય તેને નાયબ ઇમામ કહેવાય અને તે ઇમામની નિયાબત પ્રતિનિધિત્વમાં દીન અને દુનિયાની બાબતોમાં સમાજનું વ્યવસ્થાપક, દેખરેખ રાખનાર અને સંરક્ષક છે. જેટલે કે આપણા મુજ્તહિદોને નાયબે આમા કહેવામાં આવે છે. એટલા જ માટે જેઓ ગઈબતે સુગરાના સમયગાળામાં નાયબ હતા અને જેમને નામ અને નિશાનીઓથી ઓળખવામાં આવ્યા હતા તેમને નાયબે ખાસ કહેવામાં આવે છે. લોકો જે ગઈબતે કુબરાની શરૂઆતથી નિયાબત ધરાવતા હતા અને ધરાવે છે તેઓ ઇમામો તરફ નક્કી કરેલા નિયમો પ્રમાણે નિયાબત સુધી પહોંચ્યા તેમને નિયાબે આમ કહેવાય છે. ઇમામના ખાસ નાયબોને નિયાબે ખાસ અને નુઆબે અરબા કહે છે. નુઆબે અરબા એટલે કે આ શબ્દથી જ ખબર પડે કે ચાર નાયબ છે. બધા જ નાયબ આલિમ ઝાહિદ અને શિયાઓના મહાન વ્યક્તિ હતા. જેમ કે આપણે જોઈએ, પહેલું ઉસ્માન બિન સઈદ. તો ઇમામ મદીના પહેલા નાયબ જે ખાસ હતા ઉસ્માન બિન સઈદ, એ 260 હિજરી કમરી પછી તેઓ અલ્લાહની રહેમતે પહોંચી ગયા અને એ બગદાદમાં દફન કરવામાં આવ્યા હતા. આ ટૂંકમાં આપણે એનો પરિચય જોઈએ તો ઉસ્માન બિન સઈદ 10મા અને 11મા ઇમામના મદદગાર, સહાબી અને ભરોસાપાત્ર વિદ્યાર્થીઓમાં હતા. તેઓ ઇમામતના છાયા હેઠળ તરબિયત પામ્યા હતા. તેઓ આ બંને ઇમામ અલૈહિસ્સલામના સમયમાં તેમના કોમના વકીલ હતા અને ઇમામ અલી નકી અલૈહિસ્સલામ, ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ પણ તેમના વખાણ કર્યા છે અને તેમને ભરોસાપાત્ર કહ્યા છે. 11મા ઇમામની શહાદત પછી ગઈબતનો સમય શરૂ થયો. ઉસ્માન બિન સઈદ અને ઇમામ મહદી તરફથી આપના નાયબ ખાસ નિમણૂક કરવામાં આવ્યા છે અને ઇમામ તેમના શિયાઓના દરમિયાન એ વાસ્તુ બન્યા છે. હવે આપણે બીજા નાયબ મોહમ્મદ બિન ઉસ્માન વિશે થોડુંક ટૂંકમાં જાણીએ. તો ઇમામના બીજા પ્રતિનિધિ અને આ નાયબ મોહમ્મદ બિન ઉસ્માન બિન સઈદ અમરી, તેઓ 305 હિજરીમાં કમરીમાં વફાત પામ્યા, બગદાદમાં દફન કરવામાં આવ્યા. તેઓ પહેલા નાયબ ઉસ્માન બિન સઈદના દીકરા છે. 11મા ઇમામ તરફથી તેમની પણ પ્રશંસા કરવામાં આવી છે, તેમને ભરોસાપાત્ર કહેવામાં આવે છે. ઉસ્માન બિન સઈદ પહેલા નાયબ અને પોતાના મોતના સમય નિયાબતના કામને ઇમામે ગાયબ ઇમામે જમાનાના હુકમથી પોતાના દીકરા મોહમ્મદને સોંપ્યું અને તેઓ ઇમામ અને શિયાઓ દરમિયાન વાસ્તો એ બની ગયા. તો મોહમ્મદ બિન ઉસ્માનની નિયાબત અને પ્રતિનિધિત્વનો જે સમયગાળા સમયગાળો લગભગ 40 વર્ષ સુધી રહ્યો. હવે આપણે વાત કરીએ ત્રીજા નાયબ હુસેન બિન રોવેન નો બખ્તીન. તો ઇમામના ત્રીજા નાયબ શેખ અબુલ કાસિમ હુસેન બિન રો નો બખ્તી હતા. હિજરી કમરીના 326મા વર્ષે તેઓ વફાત પામ્યા. તેઓ મોહમ્મદ બિન ઉસ્માનના વિશ્વાસપાત્ર અને આદરણીય વ્યક્તિઓમાંથી હતા. બીજા એક મહાન વ્યક્તિ જાફર બિન અહેમદ પણ મોહમ્મદ બિન ઉસ્માન નજરમાં ભરોસાપાત્ર અને તેમના નજીકના સાથીઓમાંથી હતા. આ બુઝુર્ગ મારિફત ધરાવનાર મોમિન અને હંમેશા ઇમામના હુકમના તાબેદાર હતા. તેમનું ઈમાન તો એટલું કામેલ હતું કે હંમેશા તમામ બાબતોમાં ઇમામની ઈચ્છા અને તેમના સૂચનને આધીન હતા. ઇતિહાસકારોએ લખ્યું કે અમુક એવું વિચારતા હતા કે 12મા ઇમામની નિયાબત અને પ્રતિનિધિત્વ હોદ્દો મોહમ્મદ બિન ઉસ્માન પછી જાફર ઇબ્ને અહેમદ મળશે, પરંતુ જ્યારે મોહમ્મદ બિન ઉસ્માનના જીવનની છેલ્લી ઘડીઓ હતી ત્યારે જાફર બિન અહેમદ મોહમ્મદ બિન ઉસ્માન સર મુબારક પાસે શેખ અબુલ કાસિમ હુસેન બિન રૂ તેમના પગ પાસે બેઠા હતા. મોહમ્મદ બિન ઉસ્માન તે સમયે જાફર બિન અહેમદ તરફ પોતાના ચહેરા કરે અને કહ્યું, મને હુકમ કરવામાં આવ્યો છે કે અબુલ કાસિમ બિન રૂહ તમારો મારો વસી બનાવ તમને મારો વસી બનાવો અને તેમને નિયાબતના બધા કામો સોંપું. જ્યારે જાફર બિન અહેમદે આ વાતને સાંભળી તો પોતાની જગ્યાથી ઊભા થયા અને હુસેન બિન રૂનો હાથ પકડી તેમને મોહમ્મદ બિન ઉસ્માનના સર મુબારક પાસે બેસાડ્યા. પોતે મોહમ્મદ બિન ઉસ્માનના પગ પાસે બેઠા. ઇમામના નાયબોનો આ અમલ બતાવે છે કે તેઓ ઇમામના હુકમ સામે કેટલા તસ્લીમ સમર્પિત હતા અને તેમની અંદર કેટલી તવાઝો અને નમ્રતા હતી. ઇતિહાસકારો લખે છે કે એક વખત મોહમ્મદ બિન ઉસ્માને શિયાઓના તમામ બુઝુર્ગ અને અગ્રણીઓને ભેગા કર્યા અને કહ્યું કે જ્યારે મારી સાથે કોઈ ઘટના બને અથવા મારી મોત આવી જાય, બારમા ઇમામની વકાલત અને નિયાબત અબુલ કાસિમ બિન રૂને સોંપવામાં આવશે. મને હુકમ આપવામાં આવ્યો છે કે નિયાબત અને પ્રતિનિધિત્વ માટે તમને બધાને હું તેમનો પરિચય કરાવું અને એમની ઓળખાણ કરાવું. ચોથા નાયબનું નામ અલી બિન ઇબને મોહમ્મદ સૈમુરી. ઇમામ મહદીના ચોથા નાયબ શેખ અબુલ હસન અલી ઇબને મોહમ્મદ સૈમુરી હતા. તેઓ હિજરતના 229માં વર્ષે વફાત પામ્યા. તેમના ઇસ્લામના મહામ આલિમદ્દીન તથા મુહદ્દિસ હદીસોને બયાન કરનાર મોહમ્મદ બિન યાકુબે કોલેનીની કબ્ર પાસે બગદાદમાં દફન કરવામાં આવ્યા. સૈમુરી કે જે ઇમામ હસન અસ્કરીના નજીકના સાહાબીઓમાંથી હતા, તેમની નિયાબત અને વકાલત બે અબ્બાસી ખલીફા રાઝી અને મુતકીના સમયમાં હતી. ઇમામ મહદીના ઘણા ભરોસાપાત્ર જે આપને આપના નાયબો પાસે મળ્યા તેમાંથી આ પત્ર અલી બિન મોહમ્મદ સૈમુરી પાસે આપની વકાલત અને નિયાબતના છેલ્લા સમયમાં મળ્યું, જેમાં આપ ફરમાવ છો કે જો તમારી પાસે કોઈ સમસ્યા કે મસાઇબ આવે તો તેના ઉકેલ માટે અમારી હદીસોના રાવી મુજતહિદો તરફ રજૂ કરો. આ લોકો તમારા પર મારી હુજ્જત છે અને હું તેમના પર હુજ્જત છું. આ રીતે મરજિયતનો પાયો ગઇબતે કુબરા માટે રાખવામાં આવ્યા, કેમ કે શિયાઓ ગઇબતે કુબરાના આ અતિ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ તબક્કામાં ઇસ્લામના રહેબર અને મરજા વગર ઇસ્લામી તાલીમ યતીમ ન બની જાય. આ મહાન મુસ્તહિદો જેઓ વિવેક બુદ્ધિ વિચાર શક્તિ દીર્ઘદૃષ્ટિ અને ઇસ્લામનું વિશાળ ઇલ્મ ધરાવે છે, તેઓ ઇમામના નાયબો છે અને તેઓ શિયાઓ માટે જરૂરી છે કે આપણા મુસ્તહિદો પાસેથી શરિયતના એકામ શરિયતનું ઇલ્મ લઈને અમલ કરે. અસાધારાની મઝલુમે કરબલા. જ્યારે આ કાફલો કુફા તરફ રવા દવા હતો, એ હાલતમાં કુફામાં કે જ્યાં એકાએક કુલી મલઉનના માથામાંથી હાથમાંથી હુસેને સર નેઝાથી છૂટી એકદમ જમીનમાં ખૂંચી ગયું. ઝાલમોએ ઘણી કોશિશ કરી તે નેઝામાંથી એ સર જે ને જમીનમાંથી કાઢી ન શક્યા. તે વખતે એકદમ ગુસ્સામાં શિમર મલૂન હાથમાં ચાબુક ઉઠાવ્યો. ઇમામે ઝૈનુલ આબિદીન અલી સલામ પાસે આવી કહેવા લાગ્યું, એ આબિદે બીમાર, જલ્દી બતાવો શા માટે તમારા બાબાનું સર નેઝા ઉપર છે, તે નેઝો જમીનમાંથી નીકળતો નથી. અરે મારા નાતવા અને બીમાર મોલા, હાથમાં તોક અને ઝંઝીર પહેરેલી હાલત. ધીરે ધીરે ઇમામ હુસૈન નસ્તિક આવ્યા અને કહેવા લાગ્યા, બાબા કેમ આગળ નથી વધતા? બાબા હવે બીમારમાં તાઝિયાના ખાવાની તાકાત નથી. અસાધારો તે વખતે કપાયેલા સરમાંથી અવાજ આવી, બેટા હું કેમ આગળ વધું? અરે રસ્તામાં મારી સકીના ઊંટ પરથી પડી ગઈ છે. અરે મારી યતીમ દીકરી કાફલામાં નથી, મારી યતીમા કાફલામાંથી બિછડી ગઈ છે. જે વખતે જનાબે ઝૈનબે મેં કુલસુમ પાછળ દોડ્યા, દૂરથી જોયું, એક પડદા નશીન બીબી કાળા કપડાં પહેરી ખાક ઉપર બેઠા છે અને સકીનાને ખોળામાં લઈ છાતી સાથે ચાંપી વાલથી એના માથા પર હાથ ફેરવે છે. સકીના તેમને ગરદનમાં હાથ નાખીને રોઈ રહી છે અને સકીના કહેતી જાય છે, હાય મારા બાબા ક્યાં છે? મારા ચાચા અબ્બાસ ક્યાં આવ્યા ગયા? ગરમ રેતી પર ઉઘાડા પાકે ચાલવાથી મારા પગના તળિયામાં છાલા પડી ગયા, મારા પગ ઝખમી થઈ ગયા, મારી કાનની બાલીઓ છીની લેવામાં આવી, મારા કાન ચીરાઈ ગયા, શિમરાએ તાસિયાનાથી મારી પીઠ ઝખમી કરી દીધી છે, મારું ખૂનથી પહેરણ રંગીન થઈ ગયું છે. મારા બાબાને બોલાવો, આ દુઃખો સહન નથી થતા. અય મારા બાબા ક્યાં છે? ડૂસકે ડૂસકે રોવાનો અવાજ આવતો હતો. જનાબે સેનબે કુલસુમ બાજુમાં બેસી ગા કહેવા માંડ્યા, બીબી આ દીદી દીકરી તો બહુ જ દુખિયારી છે, યતીમને શિમરાએ તમાચા ખૂબ માર્યા છે, ખુલીએ બાપનું સર બતાવ્યું છે, 3 દિવસની ભૂખ અને તરસ છે, સકીનાને તમે પ્યાર કરી રહ્યા છો. અરે આ દુખિયારી, અરે લૂંટાયેલા મઝલૂમો ઉપર તમે અહેસાન કરી રહ્યા છો, બતાવો બીબી તમે કોણ છો? અસાધારો મઝલૂમે કરબલા. અરે બીબીઓ એ વખતે એક બીબી ચીસ પાડીને કહે છે, અરે દીકરી, અરે ઝૈનબ તું મને ન ઓળખી શકી, અરે આ હું ફાતેમા ઝહરા સલામુલ્લાહ. અરે હા એક વખત જે છે અરે દુઃખના વખતમાં જ્યારે માની મુલાકાત થાય છે તો બધા દુઃખો યાદ આવી જાય છે. અરે ઝૈનબે, મેં કુલસુમ કે હાવડિયા માં તમે ક્યાં હતા? અરે અમારું લીલોછમ બગીચો કરવલામાં વિરામ થઈ ગયો. અને હા, એક એક જે માં સાહેબ હતા એ બધા જ યાદ આવવા માંડ્યા અને કહેવા માંડ્યા, અઝીઝો શું યાદ ન આવ્યું? ક્યારે અલી અકબરની અરે લાશ આવું એ યાદ આવ્યું હશે? અરે ક્યારે કહેતા હશે માં અબ્બા અસલમ બરદારના ભાસુ કલમ થઈ એ પણ સૂઈ ગયા? અરે ન ઓનો મોહમ્મદ રહ્યા, ન કાસિમ રહ્યા, ન અસગર રહ્યા? અરે માં જાયા પણ શહીદ થઈ ગયા? અરે હા, બીબીઓને શું શું ન યાદ આવ્યું? અરે અઝીઝો વિચાર તો કરો, માને જોઈને અઝીઝો એ લોકોને બધા જ દુઃખ યાદ આવી ગયા હશે. ત્યારે જનાબે મેં કુલસુમ બોલ્યા, માં ઘણી વખતથી તમારી ઝિયારત નથી કરી, તમારા ચહેરા ઉપરથી નકાબ તો હટાવો. જનાબે સૈયદા કીધું, બેટું તું આ દુખિયારીનો ચહેરો નહીં જોઈ શકીશ, તું મારા માને માફ રાખજે. એવું મેં કુલસુમ બહુ જ ઇસરાર કર્યો. ઓઝાદારો, જનાબે ફાતેમાએ નકાબ ઉલટ્યો. જનાબે કુલસુમે ચીક પાડી, અરે માં તમારો ચહેરો કેમ લાલ છે? તમારા માથાના વાળ ખૂનથી કેમ ખરડાયેલા છે? અસાદારો, કલેજા પર હાથ રાખીને સાંભળજો. જનાબે ફાતેમા ઝહરા સલામુલ્લા કહે છે કે એ દીકરીઓ, અરે દુખિયારીનો ચહેરો લાલ કેમ ન હોય? તેના વાળ ખૂનથી ખરડાયેલા કેમ ન? અરે હા, એ જ માં છે કે જેના ગોદમાં એના ફરસનને સભા કરવામાં આવ્યું. આપણે જાણીએ છીએ કે જ્યારે શિમરકુંદ ખંજર ચલાવતો તો રસૂલે કુદા તો વયા ગયા હતા, અમારેથી આ મંજર નહીં જોવાશે. અલી અલૈહિસલામ કીધું, અમારેથી પણ આ મંજર નહીં જોવાશે. ઇમામ હસન કીધું, હું મંજર ના જોઈ શકું. અઝીઝો બધા તો વયા ગયા, મગર હા, અરે એક એક ઝર્બ લાગતી હતી, એક એકનું નામ લેતા. ક્યારે ઇમામ હુસેન પુકારતા નાના, અરે ક્યારે પુકારતા બાબા, ક્યારે પુકારતા હસન. અરે એક એક ઝર્બ પર ક્યારે જાફરે તૈયાર ને યાદ કર્યા, અરે ક્યારે જે છે એ જનાબે હમઝાને યાદ કર્યા. મગર છેલ્લી ઝર્બ કે જે એટલી બધી સખ્ત હતી, એમાં ત્રણ વખત કીધું, યા અબ્બાસ, યા અબ્બાસ, યા અબ્બાસ, અલા લાનતુલ્લા અલલ કૌમિ ઝાલમીન, ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન, બિસ્મિલ્લાહિ રહેમાન રહીમ, યા અલ્લાહ યા રહેમાન યા રહીમ, યા મુકલ્લિબલ કુલૂબ સબ્બિત કલ્બી અલા દીનિક, પરવર્તિકાર તને વાસ્તુ મોહમ્મદ વાલે મોહમ્મદ. તો ઇમામ ઝમાનાના ઝહૂરમાં તાજીલ ફરમા, ઇમામના ઝહૂરમાં સહેલો આસાની ફરમા, ઇમામની પહેલી આવાઝ પર લબ્બે કહેવાની તોફીક ઇનાયત ફરમા, એના આવાન અનસાર તાબે ફરમા, અબદાર શિયોમાંથી કરાર દેજે. પરવર્તિકાર અમારા કરીમ આકા, અમારા રહીમ મોલા, બાની મજલિસ, હાજરી મજલિસ, અને જે પરવર્તિકાર આ ઓનલાઈન આઝાદારી કરી રહ્યા છે, પરવર્તિકાર બધાની તું હાજતોને પૂરી ફરમા, અને બધાની તું નેક હાજતોને પૂરી કરી, એ લોકોની દુઆઓને મુસ્તજાબ કરી દે. હર બીમારને શિફાય અજલા કામિલા ઇનાયતા ફરમા, હર લાવલદને ઓલાદે નરીના ઇનાયતા ફરમા, અને જેની ઓલાદ છે માઓને સહી તરબિયત કરવાની તોફીક ઇનાયતા ફરમા, અમને ઇમામને એવા કામ કરવાની તોફીક ઇનાયતા ફરમા, જેની ઇમામ ખુશ થાય એવા કામથી બચાવ, જેથી ઇમામ નારાજ થાય, અમને ઇમામના લશ્કરમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તા સમીઉન અલીમ, સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન, વસલામુન અલલ મુરસલીન, વલહમદુલિલાહિ રબ્બિલ આલમીન.